નમસ્કાર. ગયા અધ્યાયમાં આપણે બુધના જન્મની વાત કથા સાંભળી. ગુરુ બૃહસ્પતિની પત્ની તારા એકલી યજમાન ચંદ્રમાને ત્યાં ગઈ અને ચંદ્રમા એને જોઈને, એના રૂપને જોઈને કામાંધ થયા છે, અને એટલે એ જોતા બેની વચ્ચે એક પ્રકારનો કામ સંબંધ બંધાયો છે. ઘણા દિવસો સુધી તારા પાછી નથી આવી એટલે ગુરુ બૃહસ્પતિએ પહેલાં શિષ્યને અને કેટલીક વાર પોતે જઈને ચંદ્રમાને કહ્યું કે હવે મારી પત્નીને પાછી મોકલો. પણ ચંદ્રમાની અંદર જે ઈગો છે એના લીધે ગુરુ બૃહસ્પતિ પાછા તારાને નથી લાવી શક્યા. અને ત્યારબાદ ગુરુ બૃહસ્પતિ ઇન્દ્રને ત્યાં ગયા અને ઇન્દ્રને સમજાવી આખી વાત. એટલે ઇન્દ્રએ પોતાનો પણ દૂત મોકલ્યો પણ ચંદ્રમાએ તેને પણ ધુત્કારી કાઢ્યો. અને પછી દેવોની સેનાને લઈને ઇન્દ્ર ત્યાં પહોંચ્યા છે. ચંદ્રમાને ત્યાં યુદ્ધ થયું છે અને આ જોઈ અને બ્રહ્માજી વચ્ચે પડ્યા. એમણે શુક્રાચાર્યને અને ભૃગુજીને સમજાવ્યું કે આ કંઈક ખોટું થઈ રહ્યું છે, આ ધર્મ વિરુદ્ધ થઈ રહ્યું છે. અને એટલે ત્યારબાદ ચંદ્રમાએ તારાને પાછી મોકલી. ગૃહ બૃહસ્પતિને ત્યાં આવી ગઈ છે તારા. પણ થયું છે એવું કે એ તારા પાછી આવ્યા પછી એને બાળકનો જન્મ થયો. ગુરુ બૃહસ્પતિએ તેનું જાતકર્માદિ કર્યું પણ ચંદ્રમાના દૂતે આવીને પૂછ્યું કે બાળક કોનો છે. અને જ્યારે બ્રહ્માજીએ પાછો કલેશ ના થાય એટલા માટે તારાને પૂછ્યું તો તારાએ કહ્યું કે આ બાળક ચંદ્રમાનો છે અને એ બાળક જે છે એ બુધ છે. હવે આજના અધ્યાયમાં આપણે એ બુધ પુત્ર પુરુરવાની વાત કરવી છે. આપણે શરૂ કર્યું છે સુખદેવજીનું કથાનક, ત્યાંથી શરૂઆત થઈ છે. અને સુખદેવજીના કથાનકમાં આપણે સૌથી પહેલી વાર્તાની શરૂઆત ક્યાંથી થઈ ત્યાંથી માંડીને હવે બુધના જન્મથી હવે પુરુરવાના જન્મ સુધી આજે પહોંચવું છે. સુતપુરાણી કહે છે ત્યાર પછી ઈલાથી પુરુરવાના જન્મની કથા હું તમને કહું છું. બુધપુત્ર અતિ ધર્માત્મા અને યજ્ઞમાં પરાયણ એવા પુરુરવાની વાત કરવી છે. હવે ઈલા જે છે એની કથા આપણે ભાગવત પુરાણમાં પણ કરી છે અને ઈલાની કથા આપણે મહાતમ્યમાં પણ કરી છે દેવી ભાગવતના. અને એ જ કથા સુધુમ્ન જે ઈલા બને છે એ જ કથાને કેટલું ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર છે આ સુધુમ્ન એ આપણે સમજવું. આપણે ફરીવાર એ કથા સાંભળીશું આજે અને એના દ્વારા પુરુરવાની કથા સાંભળીશું. સુતપુરાણી કહે છે કે સુધુમ્ન નામનો રાજા હતો જે સત્યવાદી અને જીતેન્દ્રિય હતો. હવે આ સુધુમ્ન કોણ છે તો એ વૈવસ્વત મનુનો પુત્ર છે. વૈવસ્વત મનુને પુત્ર જોઈતો હતો પણ જ્યારે યજ્ઞ કર્યો એમણે ત્યારે એમની પત્નીએ હોતાને કીધું કે મને પુત્રી થાય તો સારું અને એટલે પુત્રી જન્મી. વૈવસ્વત મનુ એનાથી ચીડાયા પણ એમણે પછી પાછો યજ્ઞ કરીને ભગવાન પાસે માગ્યું કે ના આને પુત્ર કરો એટલે પુત્ર બની ગયો. એ સુધુમ્ન નામનો રાજા છે. એ સત્યવાદી અને જીતેન્દ્રિય હતો. તે રાજા એકવાર સૈંધવ અશ્વ પર ચઢી વનમાં શિકાર કરવા ગયો. કેટલાક અમાત્યોથી સંયુક્ત તે રાજાએ સુંદર કુંડળો ધારણ કરેલા હતા તથા આજ ગવધનુ અને અદ્ભુત બાણો ધારણ કરેલા હતા. રૂરુ મૃગોને મારતો તે વન પ્રદેશમાં વિહાર કરવા લાગ્યો. સસલા, શુકર, ગવય, ખડગ, શરભ, મહિષ, સાંભાર, વનના કુકડા એ મેધ્ય વનપશુઓનો વધ કરતો તે રાજકુમાર વનમાં દાખલ થયો. મેરુ પર્વતની તળેટીમાં આવેલા મંદાર વૃક્ષોથી રળિયામણા અશોકની લતાવાળા બકુલોથી વિરાજમાન સાલ, તાલ, તમાલ, ચંપક, પનસ, આમ્ર, નિમ, મધુક ને માધવલતાઓના મંડપવાળા દાડમ નાળિયેરને કેળના વૃક્ષોથી શોભિત એવા ચંબેલી, માલતી, ડોલર આદિ પુષ્પવેલીઓથી વેટાયેલા હંસકારંડ પક્ષીઓવાળા વેણુઆના નાદથી ગરજતા ભમરાઓના ગુંજારવથી શબ્દાયમાન એવા સુખદાયક વનને દેખીને પોતાના સેવક સહિત તે સુધુમ્ન રાજા સંતોષ પામી વનમાં ફરવા લાગ્યો. વૃક્ષોથી ફૂલાયમાન અને કોકિલોથી ગરજતા એવા તે રમ્ય વનમાં પ્રવેશ કરતા જ તે દેવ સમાન રાજા સ્ત્રી થઈ ગયો અને તેનો અશ્વ હતો તે ઘોડી થઈ ગયો. તે રાજા આવી દશા જોઈ ચિંતા કરવા લાગ્યો. આ શું થયું એમ વારંવાર તે રાજા વિચારવા લાગ્યો. લજ્જાયુક્ત થયેલો એવો તે રાજા બહુ દુઃખી થવા લાગ્યો. હું હવે શું કરું? સ્ત્રી રૂપને પામેલો હું ઘેર શી રીતે જાઉં? હું હવે કેવી રીતે રાજ્ય કરીશ? ખરેખર મને કોઈએ છેતર્યો. ઋષિઓ કહે છે કે હે લોમહર્ષણના પુત્ર, એટલે કે સુતપુરાણી, આપે આ મહા આશ્ચર્યની વાત કહી. આ દેવરૂપ રાજા સ્ત્રીરૂપ થઈ ગયો? વનમાં ફરતા ફરતા તે મનોહર વનપ્રદેશમાં આ ભીના બની ગઈ? આનું કારણ અમને કહો. પછી એ રાજા સુધુમ્નએ શું કર્યું એ કથા અમને વિસ્તારથી કહો. સુતપુરાણી કહે છે, એક સમય સનકાદિક ઋષિઓ દિશાઓને પોતાના પ્રકાશથી નિર્મળ કરતા કરતા કૈલાસમાં શિવજીના દર્શન કરવા સાવરું આવ્યા. તે કાળે શિવજી પ્રમદા સહિત હતા અને મહાદેવ એવા તે ક્રીડા કરતા હતા તથા પાર્વતીજી પણ વસ્ત્રરહિત હતા. ભરતારના ખોળામાં રમતા એવા બેઠેલા મનોરમા અંબિકા તે મુનિઓને આવતા દેખીને અત્યંત લજ્જા પામ્યા. તુરંત શિવજીના ખોળામાંથી બેઠા થઈ પાર્વતીજીએ વસ્ત્રો પહેરી લીધા અને લજ્જાથી ધ્રુજતા એવા કામિની સન્મુખ સ્થિત થયા. હવે જે આ સનતકુમારો છે, સનકાદિ છે, એમને ગમે ત્યાં જવાની, ગમે તે જમે જવાની છૂટ છે. એટલે એ આવી રીતે શિવજીને ત્યાં પહોંચ્યા છે એમના દર્શન ખાતે. આ જ રીતે જ્યારે એ લોકો વિષ્ણુ ભગવાનના દર્શને પહોંચ્યા હતા અને ત્યારે જય અને વિજય એમને રોક્યા અને એ રોકવામાંથી જય અને વિજયને જે શ્રાપ મળ્યો હતો એનાથી આપણે જાણ્યું કે એ ત્રણ વખત અસુરો થઈને જન્મ્યા, હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ, અને એમનો છેલ્લો જન્મ જે હતો એ રાવણ અને કુંભકર્ણ થઈને જન્મ્યા. એટલે આ કથા આપણે ભાગવત પુરાણમાં સાંભળી છે. અહીંયા એવી જ રીતે આ સનકાદિ ઋષિઓ નીકળ્યા છે અને પહોંચ્યા છે શિવજીના દર્શને, પણ શિવજી એ વખતે પાર્વતીજી સાથે છે અને પાર્વતીજી આ રીતે જોયું એટલે એ લજ્જાથી ધ્રુજતા વસ્ત્રો પહેરીને ત્યાં ઊભા રહી ગયા. ઋષિઓ પણ શિવ અને શિવાને રમતા દેખીને તુરંત જ નારાયણાશ્રમમાં ચાલ્યા ગયા. લજ્જાયુક્ત એવી કામિનીને દેખીને ભગવાન હર કહેવા લાગ્યા કે તું લજ્જાયુક્ત કેમ થઈ છે? હમણાં જ હું તને સુખ કરું છું. આજ પછી જે કોઈ મોહને લઈને આ સુંદર વાટિકામાં, હે સુંદર મુખી, આવશે તે અવશ્યમેવ સ્ત્રી રૂપને પામી જશે. આ પ્રકારે શિવજીએ તે વનને શાપ આપ્યો એ વાત કોઈક જ જાણે છે. તે આ દોષને લઈને આવા વૈભવી વનમાં આવતા જ નથી. વન ખૂબ સુંદર છે, વ્યાસજીએ જે અદ્ભુત વર્ણન કર્યું છે એ સાંભળીને આપણને ખબર પડે કે આ વન ખૂબ અદ્ભુત છે, પણ ત્યાં કોઈ આવતું નથી કારણ કે શિવજીનો શાપ લાગેલો છે. સુધમ્ન રાજા અજ્ઞાનથી મંત્રીઓ સહિત આ વનમાં આવી ચડ્યો અને સઘળા અનુચરો સહિત તે સ્ત્રી રૂપતાને પામી ગયો. લજ્જાને લઈને તે રાજર્ષિ સુધમ્ન પોતાના ઘેર ન ગયો અને એટલા વાસ્તે વનમાંથી આમ તેમ ભાર જ તે ફરવા લાગ્યો. તે મહાત્માનું સ્ત્રીત્વનું નામ ઈલા એવું પડ્યું. ફરતા ફરતા તે ઈલારૂપ સુધમ્નને ચંદ્રમાના પુત્ર બુધનો સમાગમ થયો. સ્ત્રીઓથી ઘેરાયેલી એવી મનોરમા તે ઈલા સુંદરીને જોઈને અને તેના હાવભાવની સંપૂર્ણ કળાઓ જોઈને ભગવાન બુધ કામાતુર થયા. તે ઈલા પણ તે સોમસૂત એવા બુધમાં કામાતુર થઈ ગઈ. તે ઉભયનો તે કાળે પરમ સ્નેહથી પરસ્પર સમાગમ થયો અને તે ઈલાએ બુધથી પુરુરવા નામના પુત્રને જન્મ આપ્યો. એક ઘડી અહીંયા વિચારી લઈએ આપણે કે આજનું સાયન્સ આપણને પોતાની આઈડેન્ટિટી સમજાવે છે. આપણને કહે છે કે આપણો જેન્ડર રોલ આ છે, તમે કાં પુરુષ છો કાં સ્ત્રી છો. પણ હવેના સાયન્સને એટલી પણ ખબર પડી છે કે ઘણી વખત પુરુષો જે છે એમને એવું ફીલ થાય છે કે એ પોતે સ્ત્રી છે. એવી જ રીતે સ્ત્રીઓને એવું ફીલ થાય છે કે હું પુરુષ છું. અને એટલા માટે હવે હજી હમણાં થોડાક 20-30 વર્ષમાં જ જેન્ડર ચેન્જ ઓપરેશન્સ બની રહ્યા છે. આ હજારો વર્ષ પુરાણી વાત છે કે જ્યાં જેન્ડર ચેન્જ થયું છે. પણ બીજી વસ્તુ એ છે કે જેન્ડર ચેન્જ અત્યારે થાય છે ને, પણ એમાં બાળકનો સંભાવ નથી. આ સાયન્સ ત્યારનું એટલું વિકસેલું છે કે એ સુધુમ્ન ઈલા બની જાય છે, ઈલાને બુધ સાથે પ્રેમ થાય છે અને એ ઈલા બુધની પુરુરવા નામના પુત્રને જન્મ આપે છે. એટલે સમય સમય પ્રમાણે આપણે કેટલું બધું સાયન્સ પાછું ભૂલી પણ ગયા છીએ એ સમજવું રહ્યું. અને આ ઈલા એ બુધથી પુરુરવા નામના પુત્રને જન્મ આપે. સુતજી કહે છે આગળ કે તે બાળાને પુત્ર પ્રસૂતિ થઈ તે ચિંતા પરાયણ એવી તે વનમાં વસી. આ વેળા તે બાળા સ્વકુલાચાર્ય મુનિશ્રી વશિષ્ઠનું સ્મરણ કરવા લાગી. કરુણાયુક્ત સુધુમ્નની દશા દેખીને વશિષ્ઠજી લોક કરતા શંભુની પ્રાર્થના કરવા લાગ્યા. ભગવાન શિવે વશિષ્ઠજીને પ્રસન્ન થઈને વરદાન આપ્યું. વશિષ્ઠજીએ સુધમ્ન રાજાના પુરુષત્વની માંગણી કરી. પોતાની વાણીને સત્ય કરવા સારું શિવજી બોલવા લાગ્યા. એ કહે છે કે હે મુનિ, મારા વચન જોકે મિથ્યા થતા નથી, તથાપિ તમારી મારા પર ભક્તિને લઈને જ સુધમ્ન રાજા એક માસ માટે સ્ત્રીતત્વ પામીને અને એક માસ પુરુતત્વ પામીને રહેશે. એટલે શિવજીએ વચ્ચેનો માર્ગ કાઢવો પડ્યો. થયું છે એવું કે શિવજીએ કહી દીધું છે કે આ વનમાં જે આવશે એ સ્ત્રી બની જશે, પણ હવે વશિષ્ઠજીએ તપશ્ચર્યા કરીને વરદાન માંગ્યું છે. એટલે શિવજીએ કીધું કે એક માસ માટે સુધમ્ન ઈલા બનશે અને એક માસ માટે પુરુષ બનીને સુધમ્ન રહેશે. આ પ્રકારે વરદાન પામીને તે રાજા ગૃહપતિ ગયો અને ગૃહ પર પહોંચીને વશિષ્ઠજીના અનુગ્રહ વડે કરીને રાજ્ય કરવા લાગ્યો. સ્ત્રીત્વ પ્રાપ્તિના સમયમાં તે મહેલમાં રહેતો અને પુરુષત્વ પ્રાપ્તિના સમયમાં રાજ્યનું શાસન કરતો. પણ આવું એક મહિનો શાસન કરો ને એક મહિનો ન કરો આવી સ્થિતિને લઈને પ્રજાને ઉદ્વેગ થયો હોવાથી સદાય પ્રજા તેનાથી અપ્રસન્ન રહેતી. પહેલાં ખૂબ પોપ્યુલર હતો, પણ હવે આવી ઘટના થઈ છે એટલે પ્રજા પણ અપ્રસન્ન રહેવા લાગી છે, કારણ કે પ્રજાને ખબર નથી કે શું થઈ રહ્યું છે. એટલે જનમાનસમાં હજી પણ આ ઘટના વિશે, જેન્ડર આઇડેન્ટિટી હંમેશા આપણે ત્યાં થોડી કંટકરૂપ રહી છે. કેટલોક કાળ ગયા પછી પુત્ર પુરુરવા યુવાન થયો અને રાજાએ તેનો રાજ્યાભિષેક કર્યો ને પોતે વનમાં ચાલી નીકળ્યો. નાના પ્રકારના વૃક્ષોથી શોભાયમાન રમ્ય વનમાં જઈને તે રાજા નારજદી પાસેથી દેવીના નવાક્ષર મંત્રને પ્રાપ્ત કરીને અતીવ પ્રેમપૂર્વક મંત્રજાપનો યોગ સાધવા લાગ્યો. તેના પર સગુણા એવી શિવા દેવી પ્રસન્ન થઈ. સિંહારૂઢ દિવ્ય રૂપવાળી મનોરમા રસપાનથી મત, મદથી રક્ત નેત્રવાળી એવી મહાદેવી સમીપમાં આવી ઉભેલી જોઈને તે રાજા પ્રેમથી ઉભરાઈ ગયેલા નેત્રો વડે તે દિવ્ય રૂપા દેવીને મસ્તક નમાવીને તે જગદંબાની સ્તુતિ કરવા લાગ્યો. બહુ જ અદ્ભુત સ્તુતિ છે. એલા રૂપ રાજા સ્તુતિ કરે છે કે હે ભગવતી, સકળ લોકને હિત કરનારા એવા તારા વિશાળ દિવ્ય સ્વરૂપને મેં આજે દીઠું. દેવતાઓના સમુદાયથી સેવાયેલા, સકળ કામનાઓને આપનારા અને મોક્ષને આપનારા તારા ચરણ કમળોને હે દેવી, હે જનની, હું નમસ્કાર કરું છું. હે માતા, તારા અવતારના ઐશ્વર્યોને આ મૃત્યુલોકમાં કોણ જાણી શકે છે? તેમ છે કે જેમાં મુનિઓને દેવતાઓ પણ મોહિત થઈ જાય છે. આવું અખંડ ઐશ્વર્ય અને મારા દીન પર દયા એ સહુ કાંઈ દેખીને હું અતીવ વિસ્મય પામ્યો છું. હે અંબિકા, શંભુ, હરિ, કમલભૂ, ઇન્દ્ર, સૂર્ય, કુબેર, અગ્નિ, વરુણ, પવન, સોમ અને વસુઓ પણ તારા પ્રભાવને જાણી શકતા નથી, તો પછી ગુણરહિત એવો મનુષ્ય તારા પ્રભાવને ક્યાંથી જાણી શકે? સકલ અર્થને આપનારા એવા લક્ષ્મીજી રૂપે જ તમને હે અંબિકા અતુલ તેજવાળા વિષ્ણુ જાણે છે. બ્રહ્મા તમારી રાજસી મૂર્તિને જાણે છે. હર એવા મહાદેવ ઉમારૂપ તામસી રૂપ હે અંબિકા તમને જાણે છે. પરંતુ તમારા નિર્ગુણ સ્વરૂપોને એઓ જાણતા નથી. હે માતા, વળી હું મંદ બુદ્ધિવાળો, લઘુ પ્રભાવવાળો ક્યાં અને તારી મારા ઉપર આ અતિશય કરુણા ક્યાં? હે ભવાની, તારું ચરિત્ર કરુણાવાળું છે એમ હું સમજું છું, કે જેથી તારામાં ભાવવાળા દીન સેવકોના ઉપર તું દયા કરે છે. હે માતા, હે કમલવાસિની, તું હરિભગવાનને વરી છો, તો પણ ભગવાન વિષ્ણુ હું આને યોગ્ય નથી એમ સમજીને પ્રસન્ન થતા નથી. અને એ આદિરૂપ ભગવાન તારા પાસે ચરણ નથી ચંપાવતા, પરંતુ લોકકલ્યાણને વાસ્તે તારા પવિત્ર કરનારા કરથી તેઓ પોતાના ચરણને પાવન કરે છે. અહો, પુરાણ પુરુષોત્તમ હરિ પણ અશોક વૃક્ષ સમાન વૃદ્ધિની કામનાથી તારી કરુણાપૂર્વક ચરણ ચંપાવવાની ઈચ્છા કરે છે. અને તમામ દેવતાઓના અધિપતિ એવા તે કામદેવથી આર્ત પતિના ચરણો પર પ્રણત દેખીને કુપિતા એવી તું તે પાદને તાડ જ કરે છે. હે દેવી, કૃષ્ણરંગી વાદળાઓમાં વીજળીના સરખી હે દેવી, તું જ ગદેશ્વર વિષ્ણુના હૃદયમાં પર્યકના સમાન વસી છે. તો પછી હે દેવી, શું તે જગદીશ્વર પણ તારું વાહન નથી? છે જ. હે અંબા, આ તો તારા એક દેશનો આટલો મહિમા છે, તો તારા મૂળ સ્વરૂપનો મહિમા તો ત્યારે કેવો હશે? હે દેવી, તમે તો કોપથી મધુસૂદનનો ત્યાગ કરો છો, તો તે પૂજવા હોવા છતાં પણ શક્તિહીન થઈ જાય છે, અને એ તો પ્રત્યક્ષ છે. હે શાંતિ, શ્રી આદિ ગુણોથી રહિત એવા શક્તિહીન મનુષ્યોનો સ્વજનો પણ ત્યાગ કરે છે. બ્રહ્માદિક દેવતાઓ હે માં, તમારા ચરણ કમળની સેવા કરે છે, તો પણ જો તેઓ મણિદ્વીપમાં જાય તો સ્ત્રી રૂપતાને ન પામી જાય? અવશ્ય પામી જાય, પરંતુ તમારી કૃપા દ્રષ્ટિથી જ હે જનની તેઓ પુરુષ રૂપે રહ્યા છે. હે અનંત વીર્યવાળી માતા, તારી શક્તિનો હું શું મહિમા કહું? ત્યારે મને પુરુષ રૂપે કરો હે માતા, શું તમે ન કરી શકો? કરી જ શકો. મારા વિચારમાં હે દેવી, તમે નથી પુરુષ કે નથી સ્ત્રી, વાસ્તે તમે સગુણ હો કે નિર્ગુણ હો કે ગમે તેવા હો, તો પણ હું તો તમને ખરેખર ભાવયુક્ત પ્રણામ જ કરું છું, અને આપના વિશે હું અચળ ભક્તિ માગું છું. અદ્ભુત એવી પ્રાર્થના કરી છે સુધમને ઈલાના સ્વરૂપે, કારણ કે અત્યારે ઈલા રૂપ છે, દેવી પધાર્યા છે, શક્તિ પધારી છે, અને એ શક્તિની પ્રાર્થના કરે છે અને કહે છે કે શક્તિ સ્વરૂપે તમે ના પુરુષ છો, તમે ના સ્ત્રી છો, તમે કંઈ બધાથી ઉપર છો, ના સગુણ છો ના નિર્ગુણ છો, સમજાતું નથી, કારણ કે હું એટલો મૂર્ખ છું, એટલે અચળ ભક્તિ માગું છું. સુતપુરાણી કહે છે કે જ્યારે સુધમ્યએ દેવીની આ પ્રમાણે પ્રાર્થના કરી ને શરણમાં આવ્યો, ત્યારે ભગવતીએ તેને પ્રસન્ન થઈ પોતાની સામુજ્ય પદવી આપી. એ સમયમાં સુધમ્ન અખંડ પદને પામ્યો, કે જે દુર્લભ પદ માત્ર ભગવતી પ્રસાદથી જ મળે છે. અદ્ભુત વાત છે. એટલે આજના અધ્યાયમાં આપણે ઘણી બધી વસ્તુઓ સમજી શકીએ છીએ. એક તો કે આપણે પોતાની આઈડેન્ટિટી અને બીજાની આઈડેન્ટિટીને સમજવાની જરૂર છે. કોણ છીએ આપણે એ પ્રશ્ન સતત પૂછવાનો છે. શું કરવા આવ્યા છીએ? આવો મનુષ્ય માત્ર જન્મ મળ્યો છે, તેનો ઉપયોગ કેવી રીતે કરશો એ વિચારવો રહ્યો. બીજી વાત એ થઈ અહીંયા કે સુધમ્ન જે છે એ ઈલા બને છે. ઈલાના જન્મ ઈલાની બનીને બુધની સાથે એ જ્યારે રહે છે ત્યારે પુરુધવાનો જન્મ થાય છે, અને સુધમ્નની સાથે જન આદેશ અને જન માનસિકતા જે છે એના લીધે સુધમ્ન પાછો ઈલા તરીકે વનમાં જાય છે પુરુરવાન રાજ્ય સોંપીને, અને ત્યારબાદ ત્યાં પહોંચીને માતાની અદ્ભુત અદ્ભુત એવી સુંદર સ્તુતિ કરે છે. એ સ્તુતિ આજે આપણે સાંભળી. આવતા અધ્યાયમાં આપણે આ કથાનકને વધારે આગળ લઈ જઈશું, પુરુરવાના કથાનકને. પણ આજે બસ આટલો જ. હું આપની અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.